એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે સમકાલીન ભારતીય સાહિત્યના એક કહી શકાય કે ખૂબ જ મહત્ત્વના લેખક અમિતાવ ઘોષની નોંધપાત્ર કૃતિ સી ઓફ પોપીઝ એટલે કે અફીણ સાગરની ઊંડી ચર્ચા કરવાના છીએ.
હા, અમિતાવ ઘોષ એમનું કામ ખરેખર અદ્ભુત છે. ઇતિહાસ અને માનવશાસ્ત્રનો એમનો અભ્યાસ એમના લખાણમાં, ખાસ કરીને હિન્દ મહાસાગરના ઇતિહાસ અને સામાન્ય ભૂલાઈ ગયેલા લોકોની વાતોમાં ખૂબ સરસ રીતે ઉતરી આવે છે.
બરાબર. અને સી ઓફ પોપીઝ એમની પેલી પ્રખ્યાત આઇબિસ ટ્રિલોજીની શરૂઆત છે. 2008માં પ્રકાશિત થઈ અને આપણને સીધા 1838ના સમયમાં લઈ જાય છે.
એ સમયગાળો એટલે કે પ્રથમ અફીણ યુદ્ધ બસ શરૂ થવાની તૈયારીમાં હતું. બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો ચીન સાથેનો પેલો અફીણનો વેપાર જોડમાં હતો.
હા, ચીન પાસેથી ચા લેવા માટે અહીં ભારતમાં ખેડૂતો પાસે બળજબરીથી અફીણ ઉગાડાવતા હતા અને આ પુસ્તક મેન બુકર પ્રાઇઝ માટે શોર્ટલિસ્ટ પણ થયેલું. ઘણી પ્રશંસા થઈ હતી.
થઈ જ ને, એના કારણ છે.
ચોક્કસ. એટલે આજે આપણે ખાલી વાર્તા નથી કહેવાના, આપણો હેતુ છે કે આ નવલકથાના પાત્રોની જે ભાવનાત્મક સફર છે, જે જટિલતાઓ છે, એના ઊંડા વિષયો, એ બધાને સમજવાનો પ્રયત્ન કરીએ. ખાસ કરીને ઇતિહાસના એ અંધારા સમય પર એ કેવી રીતે પ્રકાશ પાડે છે એ જોઈએ.
અને એ સમજવા માટે મને લાગે છે કે કેન્દ્રમાં છે પેલું જહાજ આઇબિસ.
હા, આઇબિસ.
એનો ભૂતકાળ પણ કેવો. પહેલા ગુલામોને લઈ જતું હતું અને હવે ગિરમીટિયા મજૂરોને મોરિશિયસ લઈ જાય છે અને અફીણ ચીન પહોંચાડે છે. એટલે એ ખાલી જહાજ નથી રહ્યું,
એ તો જાણે બ્રિટિશ સામ્રાજ્યનું નાનું સ્વરૂપ જ બની ગયું છે. નહીં,
બરાબર. એક તરતો ટુકડો જ્યાં શોષણ છે, કડક પદાનુક્રમ છે, પણ સાથે સાથે અણધાર્યા સંબંધો પણ બંધાય છે. એક નાનું જગત, માઇક્રોકોઝમ કહી શકાય.
અને અહીંથી જ પેલો મુખ્ય સંઘર્ષ શરૂ થાય છે. નહીં, વસાહતવાદ, પેલું મૂડીવાદ, આપણી જ્ઞાતિ વ્યવસ્થા, આ બધી દમનકારી શક્તિઓ સામે ટકી રહેવાની, ગૌરવ જાળવવાની અને સ્વતંત્રતા મેળવવાની લડાઈ.
ઘોષે એનું વર્ણન બહુ સચોટ રીતે કર્યું છે. પેલી લાઈન છે ને, અફીણની નદી જાણે ઊંધા પ્રવાહે વહી રહી હતી.
હા, જમીન અને માણસોનું સત્વ ચૂસીને સીધી સામ્રાજ્ય તરફ.
એ ખાલી વ્યાપાર નહોતો, એક આયોજનબદ્ધ આર્થિક હિંસા હતી, સિસ્ટમ એવી હતી.
આ બધું જોતા એક સવાલ મનમાં આવે છે. જ્યારે તમારું બધું જ છીનવાઈ જાય, ઘર, ઓળખ, ભૂતકાળ, ત્યારે શું નવેસરથી શરૂઆત શક્ય છે? શું નવી ઓળખ બનાવી શકાય?
અને આ જ સંદર્ભમાં પેલી કાલાપાણી ઓળંગવાની વાત બહુ મહત્વની બની જાય છે. સમુદ્ર ઓળંગવો એ ખાલી ભૌગોલિક યાત્રા નહોતી,
એક પ્રકારનું સામાજિક મૃત્યુ હતું.
હા, અને પુનર્જન્મની એક ભયાવહ શક્યતા પણ. જૂની ઓળખ ત્યાં ડૂબી જાય, પછી નવી ઓળખ માટે સંઘર્ષ કરવો પડે.
નવલકથામાં ઘણા બધા પાત્રો છે, પણ અમુક પાત્રો એવા છે જેમની સફર આખી વાતનો ભાર ઉપાડે છે. દીતીથી શરૂઆત કરીએ. એની શરૂઆત કેવી રીતે થાય છે?
દીતી બિહારના ગામડાની ઉચ્ચ જાતિની સ્ત્રી, શરૂઆતમાં એકદમ પરંપરામાં બંધાયેલી, ધર્મનિષ્ઠ. એનો પતિ અફીણનો બંધાણી છે, એની સેવા કરવી એ જ એનો ધર્મ.
પણ પછી એના પતિનું મૃત્યુ થાય છે
અને પછી આવે છે પેલો ભયાનક વળાંક. સમાજ એના પર સતી થવા દબાણ કરે છે,
પણ એ ભાગી છૂટે છે. નહીં,
હા, કલુઆની મદદથી. કલુઆ નીચી જાતિનો પણ ખૂબ બળવાન અને વફાદાર યુવાન. એની મદદથી દીતીનું પલાયન થાય છે અને આ પલાયન એટલે એની જૂની ઓળખનું મૃત્યુ. એક સન્માનીય પત્ની મરી ગઈ અને એક ભાગેડુ, એક ગિરમીટિયાનો જન્મ થયો.
અને આઇબિસ પર તો એ બીજી સ્ત્રીઓ માટે એક નેતા જેવી બની જાય છે.
બરાબર, માતૃસત્તાક નેતા. એની આખી સફર એ બતાવે છે કે માણસ ગમે તેવા સંજોગોમાં પણ પોતાની જાતને કેવી રીતે ફરી ઘડી શકે છે, જૂની ઓળખ છોડીને નવી ઓળખ અને નવું નેતૃત્વ સ્થાપી શકે છે. એની સ્થિતિસ્થાપકતા ગજબની છે.
અને કલુઆ, એના વિશે શું કહેશો?
કલુઆ એટલે મૌન શક્તિ, શારીરિક રીતે બળવાન પણ સ્વભાવે નમ્ર. દીતી પ્રત્યેની એની વફાદારી અને પ્રેમ પેલી જ્ઞાતિની દિવાલો તોડી નાખે છે. એ દીતીનો રક્ષક છે, સાથી છે.
એમનો સંબંધ જાણે એક નવો સામાજિક કરાર છે.
હા, પ્રેમ અને પરસ્પર આદર પર બનેલો, જે આઇબિસ પર બનનારા નવા સમાજનો પાયો નાખે છે.
આનાથી તદ્દન વિપરીત કથા છે રાજા નીલરતન હલ્દરની, ખરું ને?
ઓહા, નીલરતન હલ્દર બંગાળી જમીનદાર, ખૂબ પૈસાદાર, સંસ્કારી, પણ પછી એનું પતન થાય છે.
પેલો બ્રિટિશ વેપારી બેન્જામિન બર્નહામ એને ફસાવે છે.
બરાબર, ખોટા કેસમાં ફસાવીને એની સંપત્તિ, દરજ્જો, નામ બધું છીનવી લે છે અને એને દેશ નિકાલની સજા થાય છે. એક રાજામાંથી સીધો સામાન્ય કેદી.
આઈવિસ પર એની હાલત કેવી થાય છે?
એનું જાતિનું અભિમાન બધું ઓગળી જાય છે. એને એવા લોકો સાથે રહેવું પડે છે જેમને ક્યારેક અડકવાનું પણ પસંદ ન કરતો. એની આખી કથા ઓળખના વિઘટનની છે, કે જ્યારે તમારા બધા બાહ્ય દેખાવ, પદ બધું જતું રહે ત્યારે માણસ તરીકે શું બચે છે. એને રાજા તરીકે નહીં પણ માણસ તરીકે ટકી રહેવાનું શીખવું પડે છે.
આ ઓળખની જટિલતા ઝેકરી રીડના પાત્રમાં પણ દેખાય છે, નહીં?
ચોક્કસ. ઝેકરી રીડ અમેરિકન નાવિક, મિશ્ર જાતિનો છે, ક્વાડ્રૂન એટલે કે એક ચતુર્થાંશ અશ્વેત, પણ એ પોતાની ઓળખ છુપાવીને શ્વેત તરીકે રહી શકે છે.
અને એ મહત્વાકાંક્ષી પણ છે, આગળ વધવું છે એને.
અને એ માટે એ નૈતિક સમાધાન કરવા તૈયાર થઈ જાય છે. એ મૂળભૂત રીતે સારો માણસ છે, પણ પેલી શ્વેત લોકોની દુનિયામાં સફળ થવાની લાલચા
અને શ્રી બર્નહામની પત્ની સાથેના એના સંબંધો અને આઈબીસ પર એને જે સત્તા મળે છે સેકન્ડ મેટ તરીકેની,
એ બધું એને નૈતિક રીતે મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકી દે છે. એનું પાત્ર આપણને વસાહતી દુનિયાની અંદરની ગતિવિધિઓ દેખાડે છે, એના નૈતિક સંઘર્ષો પણ બતાવે છે. એક રીતે એ વાચક માટે આંખ અને કાન જેવું છે. જહાજ પર શું ચાલી રહ્યું છે એ આપણને એના થકી ખબર પડે છે.
અને પછી છે પોલેટ લેમ્બર્ટ.
હા, પોલેટ ફ્રેન્ચ વનસ્પતિશાસ્ત્રીની દીકરી, ભારતમાં જ ઉછરેલી એટલે ભોજપુરી પણ બોલે અને ફ્રેન્ચ પણ, બે સંસ્કૃતિઓ વચ્ચે જીવતી સ્ત્રી.
અને યુરોપિયન સમાજના પેલા બંધનો એને સ્વીકાર્યા નથી, ખાસ કરીને પિતૃસત્તાક નિયંત્રણો.
બિલકુલ, એના લગ્ન ગોઠવાય છે પણ એનાથી બચવા એ ભારતીય સ્ત્રીનો વેશ લઈને આઈબીસ પર ભાગી જાય છે.
એની સફર સ્વતંત્રતાની શોધ છે.
હા, સ્વતંત્રતા અને પોતાના અસ્તિત્વની શોધ. એ પેલી સાંસ્કૃતિક મિશ્રતા, હાઇબ્રિડિટીનું જીવંત ઉદાહરણ છે અને સ્ત્રી તરીકે વસાહતી અને પિતૃસત્તાક નિયમો સામે એનો પ્રતિકાર પણ દર્શાવે છે. એની ભાષાની આવડત પણ એને મદદ કરે છે જુદા જુદા જૂથો વચ્ચે પુલ બનવામાં.
આ બધા પાત્રોના જીવનને પ્રભાવિત કરનાર અને આખા શોષણ ચક્રના કેન્દ્રમાં પેલો બેન્જામિન બર્નહામ છે. એ માત્ર વિલન નથી પણ કંઈક વધુ છે.
સાચી વાત, બર્નહામ એટલે વસાહતી માનસિકતાનું જીવતું જાગતું પ્રતીક. ધર્મનિષ્ઠ ખ્રિસ્તી હોવાનો દેખાવ કરે, મુક્ત વ્યાપાર અને સભ્યતા ફેલાવવાની મોટી મોટી વાતો કરે,
પણ એલો આખો ધંધો અફીણ પર ચાલે છે જે લાખો લોકોનું જીવન બરબાદ કરે છે.
આજ તો દંભ છે એના પાત્રનો, ઊંડો દંભ અને આખા વસાહતી પ્રોજેક્ટની નૈતિક પોકળતા એનાથી ઉજાગર થાય છે. એ સિસ્ટમ બનાવે છે અને ચલાવે છે જે બીજા બધાનું શોષણ કરે છે.
અને આ આઈબીસની દુનિયામાં બીજું પણ એક પાવર સેન્ટર છે, સેરાંગ અલી, લશ્કરોનો વડો.
હા, સેરાંગ અલી બહુ જ રસપ્રદ અને રહસ્યમય પાત્ર. એના હાથ નીચેના લશ્કર એટલે કે ભારતીય નાવિકો પર એનો પૂરો કાબૂ છે
અને જહાજની જે જટિલ સામાજિક વ્યવસ્થા છે એમાં એ બહુ કુશળતાથી પોતાની સત્તા જાળવી રાખે છે.
એનો ભૂતકાળ પણ રહસ્યમય છે. ક્યાંક સંકેત મળે છે કે એ આઈબીસના ગુલામ જહાજ તરીકેના ઇતિહાસ સાથે જોડાયેલો છે. એ એક પ્રકારની ઉપાશ્રિત શક્તિ, સબલ્ટન પાવર છે, એટલે કે જે સત્તાવાર માળખાની બહાર નીચેના સ્તરે કામ કરે છે પણ બહુ પ્રભાવશાળી છે.
અને એની પેલી જહાજભાઈની ફિલોસોફી
એ બહુ મહત્વની છે. સિરાંગ અલી માને છે કે સમુદ્ર બધાને સમાન કરી દે છે. જમીન પરના જાતિ, ધર્મ, વર્ગના ભેદભાવો સમુદ્ર પર ચાલતા નથી. જહાજ પર રહેતા બધા એકબીજાના જહાજ ભાઈ કે જહાજ બહેન છે. આ વિચાર પાછળથી બળવા માટે પ્રેરણા બને છે.
આ બધા પાત્રોની સફર નવલકથાના ત્રણ ભાગમાં વહેંચાયેલી છે, જમીન, નદી અને સમુદ્ર. આ ખાલી જગ્યા બદલાય છે એવું નથી, પણ એમના માનસિક પરિવર્તનનું પણ પ્રતીક છે.
બરાબર, જમીન પર એમનું જૂનું જીવન ભાંગી પડે છે. દીતી પતિ ગુમાવે છે, સતી થવાના ડરથી ભાગે છે, ગિરમિટિયા બને છે, રાજા નીલનું પતન થાય છે, કેદ પકડાય છે, ઝેકરી કલકત્તા આવે છે, એના નૈતિક સંઘર્ષ શરૂ થાય છે, પોલેટ ભાગવાની યોજના બનાવે છે. આ બધું જમીન પર થાય છે, ભૂતકાળનો અંત.
પછી આવે નદી, જે તેમને આઈબીસ તરફ લઈ જાય છે, એક સંક્રમણ કાળ જેવું.
હા, હુગલી નદી પર આ બધા પાત્રો ભેગા થાય છે. દીતી, કલુઆ, નીલ, પોલેટ, ઝેખરી. નદી જાણે ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચેની એક અસ્થિર અધવચ્ચેની જગ્યા, લિમિનલ સ્પેસ છે. અહીં તેઓ હજુ પોતાની નવી ભૂમિકામાં પૂરા ગોઠવાયા નથી, પણ જૂની ઓળખ ગુમાવી રહ્યા છે.
અને પછી શરૂ થાય છે સમુદ્ર. આઈબેસ હવે મુખ્ય મંચ છે. ત્યાં જીવન કેવું છે? કઠોર હશે, નહીં?
અત્યંત કઠોર, એકદમ સ્પષ્ટ વર્ગભેદ. શ્વેત અધિકારીઓ સૌથી ઉપર, પછી લશ્કર ક્રૂ, પછી કેદીઓ અને સૌથી નીચે ગિરમીટિયાઓ. પરિસ્થિતિ ગંદી, ક્રૂર, દમનકારી.
પણ આ દબાણ હેઠળ જ કંઈક નવું પણ બને છે ને?
હા, એ જ ઘોષની ખૂબી છે. આ દમનકારી વાતાવરણમાં જ નવા સંબંધો બંધાય છે. ગિરમીટિયાઓ કાલા પાણી ઓળંગીને પોતાની જાતિ ભૂલી જાય છે, પણ પછી તેઓ જહાજભાઈ અને જહાજબહેન તરીકે એક નવી સામૂહિક ઓળખ બનાવે છે.
આ બહુ મહત્વનો મુદ્દો છે. સહિયારું દુઃખ અને સમાન ભાગ્ય લોકોને કેવી રીતે જોડી શકે છે, જૂના ભેદભાવ ભૂલાવી શકે છે.
ચોક્કસ. આ જહાજભાઈ સમુદાયની રચના એ ખાલી ટકી રહેવાની સ્ટ્રેટેજી નથી, એ એક પ્રકારનો સૂક્ષ્મ પ્રતિકાર પણ છે. એ દર્શાવે છે કે માણસ પોતે પસંદ કરેલા સંબંધો દ્વારા સદીઓ જૂના માળખાને પણ પડકારી શકે છે.
અને આ નવા સમુદાયમાં દીતી નેતા તરીકે ઉભરે છે.
હા, અને નીલ પણ ધીમે ધીમે પોતાના સાથી કેદીઓ સાથે, ખાસ કરીને ફત નામના એક અડધા ચીની અડધા પારસી કેદી સાથે માનવીય સંબંધ બાંધે છે. પોલેટ પોતાના વેશમાં આ બધું જુએ છે. ઝેખરી સાથે એનું આકર્ષણ વધતું જાય છે.
ઝેખરી પોતે પણ સંઘર્ષમાં છે.
હા, એ કેપ્ટનના ક્રૂર આદેશો અને પોતાના અંતરાત્મા વચ્ચે પીસાય છે. ખાસ કરીને જ્યારે ગિરમીટિયાઓ પર અત્યાચાર થાય છે ત્યારે એણે બહુ મૂંઝવણ થાય છે. એના પ્રયત્નો એને જહાજના ક્રૂર ફર્સ્ટ મેટ મિસ્ટર ક્રાઉલ સાથે ટકરાવમાં લાવે છે.
આટલો બધો તણાવ, આ નવા સંબંધો, આ બધાનું પરિણામ શું આવે છે? ક્લાઇમેક્સ કેવી રીતે આવે છે?
ક્લાઇમેક્સ આવે છે એક ભયાનક વાવાઝોડાના રૂપમાં. કાલ બૈસાખી, કુદરતનો પ્રકોપ જાણે જહાજ પર ઉકળી રહેલા સામાજિક અને ભાવનાત્મક તોફાનનું જ પ્રતિબિંબ પાડે છે.
અને આ અંધાધૂંધીનો લાભ લઈને,
બરાબર આ અંધાધૂંધી વચ્ચે, સિરાંગ અલીના કુશળ નેતૃત્વ હેઠળ અને નીલ, ફત્ત, જોદુ, પોલેટનો સાથી જેવા હતાશ પાત્રોની મદદથી કેદીઓ અને લશ્કરોનું એક જૂથ બળવો પુકારે છે.
સફળ થાય છે.
હા, તેઓ જહાજની એક લાંબી હોડી લોંગબોટ પર કબજો કરી લે છે અને એકદમ નિર્ણાયક ક્ષણે આઈબીસમાંથી ભાગી છૂટે છે. દીતી, કલુઆ અને બીજા કેટલાક ગિરમીટિયા પણ એમની સાથે જોડાઈ જાય છે.
એટલે નવલકથા એકદમ રોમાંચક ક્લિફહેંગર પર પૂરી થાય છે.
બિલકુલ. ભાગી છૂટેલા લોકોનું આ નાનું જૂથ એમની તરતી જેલમાંથી મુક્ત, પણ હવે એમની સામે અનંત નિર્દયી હિંદ મહાસાગર છે. ભવિષ્ય એકદમ અનિશ્ચિત.
તેઓ મુક્ત છે, પણ એમની ખરી સફળ તો હવે શરૂ થઈ.
હા, આ અંત વાચકને ટ્રિલોજીના બીજા ભાગ માટે ઉત્સુક બનાવે છે. પણ એ પણ બતાવે છે કે ખાલી સ્વતંત્રતા મેળવી લેવી એ પૂરતું નથી, એને ટકાવી રાખવી, નવું જીવન બનાવવું એ મોટો પડકાર છે.
આખી કથા અને આ પાત્રોની સફર ઘણા બધા મહત્વના વિષયોને સ્પર્શે છે. પહેલો અને સૌથી સ્પષ્ટ વિષય તો વસાહતવાદ અને આર્થિક શોષણનો જ છે. પેલું અફીણ સાગરનું રૂપક કે જ કેટલું સચોટ છે.
હા, ઘોષ બતાવે છે કે બ્રિટિશ સામ્રાજ્ય ખાલી રાજકીય સત્તા નહોતી, પણ એક જબરદસ્ત આર્થિક મશીન હતું. અફીણ જેવા સાધનનો ઉપયોગ કરીને એમણે ભારત અને ચીન બંનેનું ભયંકર શોષણ કર્યું.
અને આ કોઈ દૂરની વાત નથી. દીતીના પતિ જેવા સામાન્ય લોકોના જીવન પર એની સીધી અસર પડે છે.
બરાબર. આ શોષણ પ્રણાલીગત હતું. વ્યક્તિગત લોભ અને સામ્રાજ્યની જરૂરિયાતોનું એક ખતરનાક મિશ્રણ હતું.
બીજો મોટો વિષય જે ઉભરી આવે છે તે ઓળખના પરિવર્તનનો છે. પાત્રોની જૂની ઓળખ કેવી રીતે ભૂંસાઈ જાય છે અને નવી ઓળખ કેવી રીતે બને છે? રાજા કેદી બને, પત્ની નેતા બને.
આ ઘોષની કૃતિના કેન્દ્રમાં છે. એ વારંવાર પ્રશ્નો પૂછે છે કે ઓળખ એટલે શું? શું એ સ્થિર છે? ખાસ કરીને જ્યારે ઇતિહાસના મોટા પ્રવાહો તમને મૂળમાંથી ઉખેડી નાખે. આઈબીસ જેવી જગ્યા પર જ્યાં જૂના નિયમો તૂટી જાય છે ત્યાં નવી ઓળખ ઘડવાની શક્યતા ઊભી થાય છે.
અને આ ઓળખ વ્યક્તિગત કરતાં વધુ સામૂહિક લાગે છે જહાજભાઈ સમુદાયમાં.
હા, એ ઘોષનો એક જવાબ છે કે દુઃખ અને વિસ્થાપનમાંથી પણ કંઈક નવું સકારાત્મક સર્જન શક્ય છે.
આ નવી ઓળખની રચનામાં પેલી જ્ઞાતિ વ્યવસ્થા અને સામાજિક પદાનુક્રમનું શું થાય છે? ભારતનું આટલું જડ માળખું સમુદ્ર પર કેવી રીતે બદલાય છે?
શરૂઆતમાં તો જમીન પરની વ્યવસ્થા આઈબેસ પર પણ દેખાય છે. શ્વેત અધિકારીઓ અને ભારતીયો વચ્ચેનો ભેદ તો રહે જ છે, પણ જહાજની પેલી બંધિયાર દુનિયામાં અને સહિયારા સંકટને કારણે ભારતીયોમાં અંદરોઅંદરના ભેદભાવ, ખાસ કરીને જ્ઞાતિના બંધનો તૂટવા લાગે છે.
સેરાંગ અલી કહે છે, સમુદ્ર બધાને સમાન કરી દે છે.
બરાબર. એટલે જહાજભાઈ સમુદાયનું બનવું એ જૂની અમાનવીય વ્યવસ્થા પર નવી માનવીય વ્યવસ્થાનો વિજય છે, ભલે ક્ષણિક હોય.
અને ભાષા, નવલકથામાં ભાષાઓનું જે મિશ્રણ છે, અંગ્રેજી, ભોજપુરી, બંગાળી, હિન્દુસ્તાની, લશ્કરોની પોતાની ભાષા, એ ખાલી વાસ્તવિકતા બતાવવા માટે છે?
ના ના, એનાથી ઘણું વધારે છે. ઘોષ માટે ભાષાનું આ મિશ્રણ, આ સાંસ્કૃતિક સંવાદ, હાઇબ્રિડિટી પોતે જ એક થીમ છે. એ દર્શાવે છે કે નવી પરિસ્થિતિઓ કેવી રીતે નવી ભાષા અને નવી સંસ્કૃતિને જન્મ આપે છે.
આઈબેસ પર બોલાતી આ મિશ્ર ભાષા, આઈબેસ સ્પીક, એ પોતે જ એક પ્રતીક છે.
હા, પાત્રોના અનુભવનું પ્રતીક, તૂટેલા ભૂતકાળના ટુકડાઓમાંથી બનેલી એક નવી જીવંત વાસ્તવિકતા. અને આ ભાષાકીય મિશ્રણ પ્રતિકાર અને એકતાનું સાધન પણ બને છે.
એક તરફ આટલી મોટી શક્તિઓ છે, સામ્રાજ્ય, મૂડીવાદ, અફીણનો વેપાર, એની સામે આ પાત્રો તણખલા જેવા લાગે. શું અહીં માનવ પ્રયત્ન એટલે કે એજન્સી માટે કોઈ જગ્યા છે કે બધું નસીબ પર જ છે?
આ બહુ અગત્યનો સવાલ છે. અને નવલકથા વાંચતી વખતે ઘણીવાર એવું લાગે કે પાત્રો લાચાર છે, ઇતિહાસના પ્રવાહમાં ખેંચાઈ રહ્યા છે, પણ ઘોષ સંપૂર્ણપણે નિયતિવાદી નથી.
જેમ કે પેલો અંતિમ બળવો,
હા, દીતીનું ભાગવું, પોલેટનો વેશપલટો, અને ખાસ કરીને પેલો અંતિમ બળવો અને ભાગી છૂટવાનો નિર્ણય, આ બધું માનવ ઇચ્છાશક્તિ અને પ્રયત્નનું સમર્થન કરે છે. ભલે ભવિષ્ય અનિશ્ચિત હોય, પણ બંધનમાં સબળવા કરતાં ખુલ્લા સમુદ્રમાં મોતના જોખમને પસંદ કરીને તેઓ પોતાનું ભાગ્ય પોતાના હાથમાં લેવાનો એક પ્રયાસ તો કરે જ છે. એ બહુ શક્તિશાળી વાત છે.
આખી નવલકથા ભાવનાત્મક રીતે બહુ ઊંડી અસર કરે છે. એક બાજુ અન્યાય અને ક્રૂરતા જોઈને ગુસ્સો આવે.
ચોક્કસ. અફીણના વેપારની ક્રૂરતા, દીતી અને નીલ જેવા પાત્રોની અંગત વેદના, એ બધું હચમચાવી દે છે.
પણ બીજી બાજુ આ પાત્રોની જે સ્થિતિસ્થાપકતા છે, એમનો ટકી રહેવાનો સંઘર્ષ, પેલો જહાજભાઈ સમુદાય રચાય છે, એ જોઈને આશા અને માન પણ જાગે છે.
ખરેખર ઘોષ આપણને ઇતિહાસના એ પાનાઓ બતાવે છે જે સામાન્ય રીતે ભૂલાઈ જાય છે. સામાન્ય લોકોના સંઘર્ષ, એમની પીડા, પણ એમની હિંમત. આ વાંચ્યા પછી આજનું જે વૈશ્વિકીકરણ છે, એના મૂળ વિશે આપણો ખ્યાલ બદલાઈ શકે છે.
આપણને સમજાય કે આજના વિશ્વના પાયામાં કેવી હિંસા, વ્યસન, બળજબરીથી થયેલું સ્થળાંતર, આ બધું રહેલું છે.
હા, અને એ સવાલ પણ ઊભો થાય છે કે કોની વાર્તાઓ કહેવાય છે ઇતિહાસમાં અને કોની વાર્તાઓ ભૂલાઈ જાય છે.
તો આટલી જટિલ અને બહુસ્તરીય કથામાંથી આપણે શું શીખી શકીએ? મને લાગે છે કે એક વાત એ છે કે ઇતિહાસ ફક્ત મોટા બનાવવાનો નથી, પણ સામાન્ય માણસોના રોજબરોજના સંઘર્ષ અને તેમના દ્વારા રચાતા સંબંધોનો પણ છે.
બરાબર. અને એ પણ કે ઓળખ કોઈ સ્થિર નક્કી વસ્તુ નથી, એ સતત બદલાતી ઘડાતી રહે છે. અને સૌથી અઘરા સંજોગોમાં પણ સમુદાય રચવાની અને માનવતા જાળવી રાખવાની જે મનુષ્યની ક્ષમતા છે, એ આ કથાનું હાર્દ છે. અને એ આજે પણ એટલું જ સાચું અને પ્રસ્તુત છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.